સંવત 1876ના ભાદરવા સુદ 11ને એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા તે સમયને વિશે યહ પત્ર લખાવ્યો છે તે શ્રીમદ્ ભાગવત આદિ સદગ્રંથોને વિશેથી લખ્યું છે જે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે, ચિંતામણી તુલ્ય છે. જે દેહને ઇન્દ્રાદિક દેવતા ઈચ્છે છે તે દેવતાને વિષય અને વૈભવ વિલાસ અને આયુષ તે તો મનુષ્યના થકી ઘણું અધિક છે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થતું. મોક્ષનું સાધન તો ભરતખંડને વિશે મનુષ્ય દેહ પામ્યા થકી છે, તે વિના બીજા કોઈ ઠેકાણે અને કોઈ દેહને વિશે થતું નથી. એ હેતુ માટે સર્વદેશી મૃત્યુલોકમાં ભરતખંડને વિશે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે, તેને તુલ્ય બીજું કોઈ 14 લોકમાં સ્થાનક નથી. તે 14 લોકના નામ યહ મૃત્યુલોક છે, તેથી ઉદ્ધવ 6 લોક છે. તેમાં પ્રથમ ભૂવરલોક છે, તેમાં મલિન દેવ રહે છે, તેથી ઉદ્ધવ. બીજો સ્વર્ગલોક છે, તેમાં ઇન્દ્રાદિદેવ રહે છે, તેથી ઉદ્ધવ. ત્રીજો મહરલોક છે, તેમાં અર્યમ આદિ પિતૃદેવ રહે છે, તેથી ઉદ્ધવ. ચોથો જનલોક છે, તેથી ઉદ્ધવ. પાંચમો તપલોક છે, એ બે લોકમાં ભૃગુવાદી ઋષિ રહે છે, તેથી ઉદ્ધવ. છઠ્ઠો સત્યલોક છે, તેમાં બ્રહ્મા રહે છે. એ સત્યલોક સહિત 7 લોક છે. તે મૃત્યુલોકથી અધોજે હેઠા 7 લોક છે. તેમાં પ્રથમ તો અતલ, બીજો વિતલ, ત્રીજો સુતલ. એ ત્રણને વિશે દૈત્ય રહે છે, તેથી હેઠો તર તાલ, બીજો મહતાલ, ત્રીજો રસાતાલ. એ ત્રણમાં નિશાચર રહે છે અને હેઠા કયા, તેથી હેઠો 7મો પાતાલ છે. તેમાં સર્પ રહે છે. એ 7 લોક તે મૃત્યુલોકથી હેઠા છે અને તે સહિત સર્વે થઈને 14 લોક થયા. તેમાં મૃત્યુલોક છે તે શ્રેષ્ઠ છે. તે મૃત્યુલોકના 7 દ્વીપ છે, તે ચક્રાકાર છે અને તેને મધ્યે જંબુદ્વીપ છે. તે એક લક્ષ યોજનનો છે. તેને ફરતો ખારા જલનો સમુદ્ર છે, તે પણ 1,00,000 યોજનનો છે. અને તેથી બીજો પ્લક્ષ નામે દ્વીપ છે અને તે 2,00,000 યોજનનો છે. તેને ફરતો સમુદ્ર તે પણ 2,00,000 યોજનનો છે. તેનું જલ ઇક્ષુ જે શેરડીના રસ જેવું છે. અને તેથી ત્રીજો સાલમલી દ્વીપ છે, તે ફરતો છે, તે 4,00,000 યોજનનો છે. તેના ફરતો સમુદ્ર છે તે 4,00,000 યોજનનો છે. તેનું જલ તે સુરા જે દારૂના જેવું છે. અને તેનું જલ ધ્રુત જે ઘી તે જેવું છે. અને તેથી પાંચમો ક્રૌચ દ્વીપ છે અને તે 16,00,000 યોજનનો છે. અને તેવડો ફરતો 16,00,000 યોજનનો સમુદ્ર છે. તેનું જલ તે ક્ષીર જે દૂધ તે જેવું છે. તેથી છઠ્ઠો શાક દ્વીપ છે, તે 32,00,000 યોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે જેવડો છે. તેનું જલ તે દધી મંદોદ જે દહી તેના ધોલવા જેવું છે. તેથી સાતમો પુષ્કર દ્વીપ છે, તે 64,00,000 યોજનનો છે. અને તેને ફરતો સમુદ્ર છે તે પણ 64,00,000 યોજનનો છે. તેનું જળ જે સુધા તે જેવું મીઠું છે. એવી રીતે 7 દ્વીપ છે, તેમાં જંબુદ્વીપ છે તે શ્રેષ્ઠ છે. અને તે જંબુદ્વીપના 9 ખંડ છે. તે કેવા છે તો એ દ્વીપ છે, તેને મધ્ય સુવર્ણનો મેરુ પર્વત છે. તે પર્વતની તલાટીમાં ચારે પાસે ફરતો એક ઇલાવર્ત નામે ખંડ છે. તેમાં શંકરષણની ઉપાસના છે અને ત્યાં શિવજી મુખ્ય ભક્ત છે અને વળી તે મેરુથી પશ્ચિમ દિશાએ એક કેતુમાલ નામે ખંડ છે અને તેનું સુભગ એવું બીજું પણ નામ છે અને તેમાં પ્રદ્યુમનની ઉપાસના છે અને ત્યાં લક્ષ્મીજી મુખ્ય ભક્ત છે અને તે મેરુથી ઉત્તર દિશાએ ત્રણ ખંડ છે તેમાં પ્રથમ રમ્યક નામે ખંડ છે તેમાં મત્સ્ય ભગવાનની ઉપાસના છે અને ત્યાં સાવિર્ણ મનુ મુખ્ય ભક્ત છે અને તેથી ઉત્તરમાં બીજો હિરણ્યમય ખંડ છે અને તેમાં કુર્મજીની ઉપાસના છે અને ત્યાં આર્યમાં મુખ્ય ભક્ત છે અને તેથી ઉત્તરમાં બીજો કુરુખંડ છે અને તેમાં વરાહની ઉપાસના છે અને ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે એ પાંચ ખંડ થયા અને વળી તે મેરુથી પૂર્વ દિશામાં ભદ્રાષ્ટ્ય નામે ખંડ છે અને ત્યાં હયગ્રીવની ઉપાસના છે અને તેમાં ભદ્રશવા નામે મુખ્ય ભક્ત છે અને વળી તે મેરુથી દક્ષિણ દિશામાં ત્રણ ખંડ છે અને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે તેને વિશે નૃષિજીની ઉપાસના છે અને પ્રહલાદજી મુખ્ય ભક્ત છે અને તેથી દક્ષિણ દિશામાં બીજો કિમ પુરુષ નામે ખંડ છે તેમાં રામ લક્ષ્મણની ઉપાસના છે ત્યાં હનુમાનજી મુખ્ય ભક્ત છે અને તેથી દક્ષિણ દિશામાં ભરતખંડ છે અને તેમાં નરનારાયણ દેવની ઉપાસના છે અને ત્યાં નારદજી મુખ્ય ભક્ત છે એવી રીતે આ જંબુદ્વીપ તેના નવ ખંડ કયા તેમને વિશે ભરતખંડ છે તે અતિ શ્રેષ્ઠ છે તે શા હેતુ માટે તો બીજા આઠ ખંડ છે તેમાં ભોગવિલાસના સુખ તો ઘણા અધિક છે પણ મોક્ષનું સાધન ત્યાં થતું નથી તે મોક્ષનું સાધન એ તો એક ભરતખંડમાં જ થાય છે તે હેતુ માટે આ ભરતખંડને તુલ્ય ચૌદ લોકને વિશે બીજું કોઈ ઠેકાણું નથી અને વળી ભરતખંડ છે તેમાં પણ તેર દેશ છે તે અનાર્ય કેતા કઠોર છે તે કહીએ છીએ એક તો બંગાળ બીજો નેપાલ ત્રીજો ભૂટ ચોથો કામાક્ષી પાંચમો સિંધ છઠ્ઠો કાબુલ સાતમો લાહોર આઠમો મુલતાન નવમો ઈરાન દસમો અસ્તાંબુલ નવમો અસ્તાંબુલ દસમો અગિયારમો અરબાન બારમો સ્વાલ તેરમો પિલપિલામ એ તેર દેશ મલિન છે તેમાં જે મનુષ્ય દેહ પામે છે તેને મોક્ષના દાતા એવા જે સદગુરુ તેનો યોગ નથી મળતો અને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે હવે બીજા સાડા બાર દેશ છે તે આર્ય કહેતા ઉત્તમ છે તેમના નામ જે પ્રથમ તો એક પૂર્વ બીજો વ્રજ ત્રીજો માલવ ચોથો મારુ પાંચમો પંજાબ છઠ્ઠો ગુજરાત સાતમો દક્ષિણ આઠમો મલબાર નવમો તિલંગ દસમો દ્રવિડ અગિયારમો બાર મલાર બારમો સોરઠ અડધો કચ્છ એ સાડા બાર દેશ ઉત્તમ છે તેમાં સદગુરુ અને બ્રહ્મવેતા સંત છે તેમનું પ્રગટપણું ઘણું રહે છે અને તે દેશમાં મનુષ્ય દેહ પામે છે તેમને ધર્મ ભક્તિ વૈરાગ્ય જ્ઞાન એ સમજાય છે તે મોક્ષના માર્ગને જાણે એમ છે તે કેમ જાણે તો એ જે ઉત્તમ દેશ છે તેને વિશે ભગવાનના અવતાર ઘણા થયા છે એટલા માટે એ દેશ શ્રેષ્ઠ છે અને ભરતખંડના સર્વે મનુષ્ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે અને ન કરે તો ન થાય માટે જે વિવેકી છે તેને હિંસા દોષ રહિત થઈને કુસંગનો ત્યાગ કરીને સદગુરુ અને બ્રહ્મવેતા સંતનો આશ્રય કરીને તેમને સેવવા અને તે સદગુરુને સંત તેમના લક્ષણ સદગ્રંથને વિશે લખ્યા છે જે ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ આવેગ શુભ ગુણ સંપન્ન હોય તેને ઓળખીને તેનો આશ્રય કરવો, અને તે કહે તેવી રીતે તેના વચનમાં પોતાના દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ તે રાખવા, અને ભગવાનનું ભજન કરવું એ જ મોક્ષનું સાધન છે. તે જેણે ભૂતકાર્ય કીધું અને વર્તમાન કાર્ય કરે છે અને ભવિષ્ય કાર્ય કરશે તેને અમૂલ્ય મનુષ્ય દેહનો લાભ થયો એમ જાણવું, અને તેને સમજવું અને મોટો જાણવો, અને એમ નથી સમજતો અને તુચ્છ સંસારના સુખમાં લોભાઈને કારના કોર્યા એવા જે ખોટા મતવાદી ગુરુ તેના વચન માનીને એવો મનુષ્ય દેહ અમૂલ્ય છે તેને ખોવે છે, અને તે જગતમાં તો ડાયા કહેવાતા હોય તથા સમજુ કહેવાતા હોય તથા મોટા કહેવાતા હોય અને તેની જગતમાં જસ કીર્તિ ઘણી હોય તે તો સર્વે સ્વપ્નતુલ્ય છે. તેને સાચું માનીને તેમાં મોહ પામ્યા છે અને મોક્ષનો ઉપાય નથી સમજતા તો બ્રહ્મવેતા સાધુ અને સદગ્રંથ છે તે તેમને મૂર્ખ કહે છે, આત્મઘાતી કહે છે, અને તેમને પાછો ફરીને આવો મોક્ષ ક્ષેત્રના મનુષ્યનો દેહ મળવો તેની વિલંબ તો ઘણી છે. તે સદગ્રંથ અનુસારે લખ્યું છે જે આપણા વર્ષ 666 ને માસ 8 જાય ત્યારે બ્રહ્માનો એક લવ થાય છે, એવા 60 લવનું એક નિમિષ તે આપણા વર્ષ 40,000 જાય ત્યારે બ્રહ્માનું એક નિમિષ થાય, એવા 60 નિમિષનું એક પર તે આપણા વર્ષ 2,400,000 જાય ત્યારે બ્રહ્માનું એક પર થાય, એવા 60 પરની એક ઘડી તે આપણા વર્ષ 1,400,000 અને 4,000,000 જાય ત્યારે બ્રહ્માની એક ઘડી થાય છે, એવી 30 ઘડીનો એક દિવસ થાય છે, આપણા વર્ષ 4,000,000,000 અને 32,000,000,000 થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે, અને તે 4 યુગની એક ચોકડી એટલે 17,00,000 અને 28,000 સતયુગ અને 96,000 ત્રેતાયુગ અને 8,64,000 દ્વાપર અને 32,000 કરીના અને 43,00,000 અને 20,000 વર્ષ થાય ત્યારે એક ચોકડી થાય, એવી બ્રહ્માના એક દિવસમાં 1,000 ચોકડી યુગની થાય છે. તે બ્રહ્માના એક દિવસમાં 14 મનુ અને 14 ઇન્દ્ર અને તુલ્ય રાજ્ય કરીને નાશ પામે છે. એક મનુ અને એક ઇન્દ્ર આપણા વર્ષ 30,00,000 અને 85,00,000 અને 71,000 અને 428 અને તે ઉપરાંત માસ 6 અને દિવસ 25 ઘડી અને 42 પલ 51 નિમિષ 25 લવ અને 42 અને તે ઉપરાંત 12 લવનો 14મો ભાગ એટલું એક એક રહીને 14 ઇન્દ્ર થઈ જાય છે, અને બ્રહ્માના લવ નિમિષ આદિક સર્વે દિવસમાં ઉપજીને નાશ થાય છે. તેનું નામ પ્રથમ નિત્ય પ્રલય કહેવાય છે, અને તે બ્રહ્માની એક રાત્રિ થાય છે ત્યારે બ્રહ્મા સુવે છે ત્યારે સ્વર્ગ, મૃત્યુ અને પાગ અને પાતાર એ ત્રિલોકીનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે. તે આપણા વર્ષ 8,00,000,000 અને 64,00,000,000 થાય ત્યારે બ્રહ્માની અહોરાત્રિ થઈને એક દિવસ થાય છે. તે દિવસ પ્રતિ નાશ થાય છે અને દિવસાંતરે પાછું કરે છે, અને તે નાશ થાય છે. તેનું નામ બીજો નિમિત્ત પ્રલય કહેવાય છે, અને એ બ્રહ્માના એક દિવસની અવધિ કહી એવા 30 દિવસનો એક માસ, એવા 12 માસનું એક વર્ષ, એવા 100 વર્ષના સો વર્ષના બ્રહ્મા દેહ રાખે છે તે બ્રહ્મા દેહ મૂકે ત્યારે એ 14 લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. ત્યારે પ્રકૃતિથી ઉપજ્યું જે કારજ તે સર્વે પ્રકૃતિમાં લય પામે છે અને એ ત્રીજો પ્રાકૃત પ્રલય કહેવાય છે. ચોથો આત્યંતિક પ્રલય થાય છે ત્યાં તો અનંત કોટી બ્રહ્માંડનો નાશ થાય છે. તે દિવસ તો પ્રધાન પુરુષ તે પોતાને વિશે અનંત કોટી બ્રહ્માંડને પ્રતિલોમ કરીને પોતે અક્ષર પુરુષના તેજમાં લીન થાય છે. તેનું નામ ચોથો અને આત્યંતિક પ્રલય કહેવાય છે અને તે પ્રલયકારે જેમ પ્રતિલોમ થાય છે તેમ ઉત્પત્તિકારે અનુક્રમે તેથી ઉપજે છે. એ તો ચાર પ્રકારના પ્રલયનું કહ્યું, પણ ત્રીજો પ્રાકૃત પ્રલય તે બ્રહ્માની આયુષ અવધિનો કીધો. એવા 3.5 કોટી પ્રાકૃત પ્રલય થઈ જાય છે ત્યારે એ જીવ છે તે આવો મનુષ્ય દેહ પામ્યો હોય તે દેહ વૃથા ખોટા માહિક સુખને મતવાદી ગુરુને આશરે રહીને હારે છે. તે જીવ યમયાતના અને નર્કકુંડના દુઃખને લખ 84 જાતના જે દેહ છે તેના દુઃખ ભોગવીને તેમાં ફરીને પાછો 3.5 કોટી પ્રાકૃત પ્રલય કયા એવા થશે ત્યારે ફરીને મોક્ષ ક્ષેત્રમાં આવો મનુષ્યનો દેહ પામે છે. એટલો ફરીને મનુષ્ય દેહ પામવાનો વિલંબ છે. માટે હે ભાઈ, સૂજે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદ્ગુરુ અને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણને વર્તાવીને પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામને પહોંચો. અને જો આજ એ વાત નહીં સમજો અને આવો મનુષ્ય દેહ મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારશો તો ફરી પાછો આવો યોગ મળવાનો વિલંબ તો મોરે લખ્યો એટલો છે. તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થશે તે દિવસ જો મોક્ષ થવાનો થશે તેથી જો વિચારશો તો થશે અને નહીં વિચારો તો તેથી પણ મોક્ષ થશે નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. સમજવું હોય તો વિચારજો અને મૂર્ખને માથે તો શ્રુતિ સ્મૃતિની આમાન્ય નથી, તે તો કોઈએ વાતને સમજશે નહીં. ઇતિ વચનામૃતમ શ્રી કૃષ્ણ અર્પણમ નમો અસ્તુ તે.